फीनिक्स, एरिजोना, कर्म ऊपर डॉक्टर हरिभाई नू प्रवचन।
तो अपना कर्म क्या बन जाए, कर्म क्या बन जाए कि जितली आपने आसक्ति वही प्रमाण अपने कर्म बन जाए। अगर तो जितला प्रमाण में देव सो ये प्रमाण में कर्म अपने बन जाए। तो कर्म बंधवानु कारण मात्र बाह्य थी क्रोध करो के बाह्य थी तीव्र देखाय इने साथ संबंध नहीं, पर तमारे मिथ्यात्व हो इना प्रमाण में कर्म बंधाय। बाह्य काय न देखात हो, क्रोध न देखात हो, तो पर अंदर अनंत क्रोध हो। अज्ञानी जीव हो आंख बंद कर भगवान की भक्ति करते हो तो पण एने मिथ्यात्व ना तो तीव्र बंद पड़ा ज करे छे, मिथ्यात्व ना तो बंद तीव्र पड़ा ज करे छे भले ने ए सुभराग में बैठो हो। तो कर्म बंध नु कारण मिथ्यात्व ने, मिथ्यात्व एटले परमा सुख बुद्धि, सुख बुद्धि होवा थी परमा पोतापणा नो भाव, आ मारु आ मने होय तो ठीक, परमा आसक्ति। तो परमा फेरफार बुद्धि ने परमा भोक्तापणा नी बुद्धि, आ होय तो मारे ठीक, आ होय तो हूं सुखी थाउ। गरम गरम भात होय देसी सुखी थाय, तो केटली तीव्रता छे आपणे पर पदार्थ में एकत्व, एने एकत्व के परमा पोतापणा भाव, परमा जाने एकमेक थई गयो, तो जेटली एकमकता विशेष एटलो तीव्र बंद पड़े। बाह्य भले ने कहा बाह्य देखाए एवी बात नी जरूर नथी, एनी अंदर थी केटली तीव्रता होय एवुं पर आधार राखे कर्म नो बंध नो आधार। तो जेवो राग ने द्वेष आपणे करीए इने भाव कर्म किए, ये भाव कर्म, ये भाव कर्म या थाय तो एज वक्ते द्रव्य कर्म नो आश्रय थाय। आश्रय एटले आवुं द्रव्य कर्म परमाणु छे, द्रव्य कर्म छे जीणा 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 कर्म परमाणु छे, कर्मना परमाणु एनो ए कर्मना परमाणु नु आवुं थाय अने आपणा आत्माना प्रदेश साथे एटले आत्मा साथे ए चोटे। तो आ द्रव्य कर्म कहवाय, आने आ द्रव्य कर्म कहवाय, आ भाव कर्म कहवाय। राग द्वेषाथी भाव करिए भाव कर्म, अने एनाथी जे पुद्गलना परमाणुओ अपना क्षेत्र अपना आत्मा साथे चोटे एने भाव कर्म, एने द्रव्य कर्म कहवाय। एने केम के ए बिन द्रव्य छे, अजीव द्रव्य छे ने, तो इन्हें द्रव्य कर्म कहवामां आवे, आ भाव कर्म कहवामां आवे। भाव मिथ्यात्व साथे जेटली आसक्ति होय आपणने कोईपण पदार्थ प्रत्ये, भले ने होय वस्तु होय तो ज आसक्ति होय, एवुं न होय भिखारी होय एने अनंत अनंत लोभ होय, अने ए ज्ञानी ने राज होय तो जरा एने लोभ न होय, એમ કે જ્ઞાની છે, જ્ઞાની ને કોઈ પણ પદાર્થમાં પ્રીતિ પોતાપણાનો ભાવ હોય જ નહીં, અને પોતાપણાનો ભાવ હોય એ જ્ઞાની હોય જ નહીં। તો વસ્તુ બાહ્ય હોવાથી વિશેષ રાગ અને બાહ્ય વસ્તુ નહીં હોવાથી ઓછો રાગ એવું કઈ છે નહીં। જીવ મિથ્યા દ્રષ્ટિ હોય અને સાધુ થઈને બેસે અને જ્ઞાની ગ્રહસ્થ હોય, છતાં મિથ્યા દ્રષ્ટિ સાધુને અનંતો રાગ છે। અનંત રાગનો અર્થ શું કે જે સંસાર, અનંત નામ સંસાર, જે સંસારનો બંધ કહેરા જ કરે, કહેરા જ કરે, કહેરા જ કરે, જે સંસારનો બંધનો અંત, તો અંતનું બંધી જાય તો સંસારનો બંધ ટળી ગયો, સંસારનો બંધ થાય નહીં, તો જ્ઞાનીને સંસાર છે જ નહીં। ધીરે ધીરે બાકીનો જે થોડો રાગ છે અલ્પ એ જ આના જોડે જતો રહેવાનો છે, કેમ કે આખા જગતના કોઈ પદાર્થમાં એને સુખ બુદ્ધિ નથી, કોઈ પદાર્થ એને પ્રાપ્ત કરવો નથી, કોઈ પદાર્થમાં ફેરફાર કરવાની બુદ્ધિ નથી કે આનું આમ થાય તો ઠીક ને આનું આમ થાય તો ઠીક, એવી કોઈ ફેરફાર કરવાની બુદ્ધિ નથી, અને કોઈમાં સુખ બુદ્ધિ નથી કે હું ભોગવું તો મને આનંદ થાય ને આ હોય તો મને ઠીક થાય, એવી કોઈ બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી। એટલે પછી એને કેવી રીતે કર્મ બંધાય? કર્મ જેટલું કેટલા પ્રમાણમાં બંધાય? કર્મ બંધાવાનું કારણ શું? કે પોતાનું સ્વરૂપ ચૂકી અને પરમા પોતે ભળ્યો એટલે પોતાના સ્વરૂપનો એને અનાદર કર્યો, પોતાના સ્વરૂપનો અનાદર કર્યો, અપમાન કર્યું. તો રાજાનું અપમાન કર્યું તો આપણે સજા થાય એમ? આ તો ચૈતન્ય રાજા છે, ચક્રવર્તી છે, પૂર્ણ સુખરૂપ જે છે એનો અનાદર કરી અને જેમાં સુખ છે જ નહીં એવા પર પદાર્થો એમાં જીવ ગયો તો એની સજા શું? કે સંસારમાં પરિભ્રમણ, સંસારમાં ભ્રમણ કરશે, પછી એક મનુષ્ય ગતિમાં થઈને પછી ઢોરમાં જશે ને પછી નરકમાં જશે ને પછી દેવમાં જશે ને એમ ચક્કર એનું ચાલુ ને ચાલુ રહી, એનું નામ સંસાર. તો એ સંસાર ક્યારે? કે અનંત અંતનુબંધી કર્મ, અંતનુબંધી કર્મ, અંતનુબંધી કશાય ક્યારે હોય? કે મિથ્યાત્વ હોય તો જ. તો જ્યારે જેટલું મિથ્યાત્વ છે એટલો કર્મનો બંધ પડે છે, જેટલું મિથ્યાત્વ ઓછું એટલો કર્મનો બંધ ઓછો. બાહ્યની કે બાહ્ય જ્ઞાની હોય, લડાઈમાં ઉભા હોય, કોઈ ઉદય હોય તો, વેપારમાં પ્રસંગમાં ઉભા હોય, અને એક અજ્ઞાની લડાઈમાં ઉભો અને વેપારના પ્રસંગમાં ઉભો હોય તો આને તો અલ્પ કર્મ બંધાય, પેલા અનંત કર્મ બંધાય. તો કર્મનો બંધ જે છે એ તમારી પરમાં કેટલી આસક્તિ છે એના પ્રમાણમાં તીવ્રતાથી કર્મનો બંધ પડે. તો કર્મ બંધનું કારણ આ એક એક વાત હું ઘણી વખત શા માટે કહું છું, એ અગત્યની વાત છે. હવે એ વાત આપણા મગજમાં બેસી જાય તો બધું ધર્મની વાતો આપણને બરાબર બેસી જાય. તો મિથ્યાત્વ જાય એ ધર્મની શરૂઆત થાય છે, સમ્યક દર્શન પ્રગટ થાય ધર્મની શરૂઆત થાય. સમ્યક દર્શન પ્રગટ્યું તો ધર્મની શરૂઆત થઈ, અને ધર્મની શરૂઆત થઈ એટલે પછી એનો સંસાર ગયો. પણ જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ ન થાય, સમ્યક દર્શનનો અર્થ છે આત્મ સાક્ષાત્કાર, આત્માનો અનુભવ. આત્માનો જયારે અનુભવ થાય ત્યારે એને થાય કે ભાઈ સુખ તો મારામાં જ દોડ્યું છે, એવો એને અનુભવ થાય છે. અહીં સુખ છે અને પોતાને સુખ, સુખમાં પોતે બેઠો છે, તો ભાઈ જગતના કોઈ પદાર્થ પ્રત્યે એની વૃત્તિ જાય જ કેવી રીતે? મને મારામાંથી સુખ મળતું હોય તો મારે બીજા પદાર્થ જરૂર હું? તો સંસારનું મુખ્ય કારણ મિથ્યાત્વ, મિથ્યાભાવ. મિથ્યાભાવનો અર્થ થાય છે પરમાં સુખ બુદ્ધિ, પરમાં મારાપણાનો ભાવ, અને પરની કર્તૃત્વ બુદ્ધિ એટલે પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ. આનું આમ થાય તો ઠીક ને, આનું આમ ન થાય તો ઠીક. જગતમાં આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. છોકરાને મારાને આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. મારી પત્ની આમ વર્તવું જોઈએ, અને આમ કરવું જોઈએ, અને આમ કરવું જોઈએ. એ જે બધા ભાવ છે એ બધા ભાવ મિથ્યાત્વના છે. કેમ કે પરની અંદર પરનું આમ થવું જોઈએ. હવે પરને તારે સંબંધ નથી, પરનું તું કઈ કરી શકે નહીં, અને એ જ કરવાની મહેનત કર્યા કરે. તો પરનું સ્વામિત્વ, પરનું કર્તૃત્વ, અને પરનું ભોગતૃત્વ. પર મને હોય અનુકૂળ તો હું સુખી થાઉં, અને પ્રતિકૂળ તો દુઃખી થાઉં. તે માન્યતા ખોટી છે. બધા અનુકૂળ જગતના પદાર્થો આપણી પાસે હોય માની લઈ, તેમાં છોકરું માંદું પડી ગયું તમારું, તો પેલા બધા પદાર્થ સુખ આપવાને સુખ આપતા આપતા નહોતા જ, દુઃખ કેમ થયું? જે 10 પદાર્થો સુખ આપતા હોય તો એક પદાર્થ દુઃખ થાય તમને ઓછું દુઃખ થવું જોઈએ, પણ ના, તમે દુઃખી દુઃખી થઈ જાઓ. કેમ કે આસક્તિ જેટલી છે એટલું દુઃખ છે. અપ્રતિભાને જો ને, બધું સુખની બધી સામગ્રી હતી, નોકરી હતી, બે જણા નોકરી કરતા હતા, આ કરતા હતા, આમ ને તેમ દોડા દોડ, એમાં આભા બીમારી બિચારી બીમાર પડી ગઈ, દુઃખી દુઃખી. બધા સુખના સાધનો નકામા ગયા, વ્યર્થ. એકે સુખના સાધનો એને કામ નહીં, એકે સુખના સાધનો અભાવ નથી થયો એને. પૈસાનો અભાવ થઈ ગયો, નોકરીનો અભાવ થઈ ગયો, અને ઘેરે બધી સગવડ, એની તબિયતનો અભાવ ક્યાં થયો? એ તો આને હિસાબે થયો. આ તો કેવું શું છે કે સુખના બધા સાધનો જે આપણે કલ્પા છે એમાં સુખ નથી, માત્ર કલ્પના છે. તો બધા સાધનો હતા તો કેવી રીતે દુઃખી થઈ ગયું માણસ? તો એ સુખ આપતું હોય તો દુઃખી થવાનો પ્રસંગ કેવી રીતે આવે? બધા સાધનો, જે સુખના સાધનો છે તો હાજર છે, જે સાધનો સુખના માયના છે બધા સાધનો હાજર થવા છતાં જે દુઃખી થઈ જાય છે એનો અર્થ શું થયો? કે કોઈ સાધનમાં સુખ છે નહીં, પોતે બીમાર પડી ગયેલો. બધા સાધનો હોય, બધા આગતા સવગતા બધી બિચારા કરે, ડોક્ટર ને બોલાવે, આ કરે, દવા લાવે, આમ કરે, તેમ કરે, આમ કરે, એ બધું કરે, પણ બીજા થોડું દુઃખ લઈ લે. અને બધા સાધનો સુખના તો છે, નોકર છે, ચાકર છે, પૈસા છે, બધું છે, તો એ દુઃખી. નોકર ચાકર પૈસા અને ખાવા પીવાના સાધનો એવું બધું હોવા છતાં જીવ દુઃખી થઈ જાય કેમ? તો એમાં હતું જ નહીં સુખ. સુખ હોત તો કેમ દુઃખી થાત? સુખ હોત તો દુઃખી થાત? તો ભાઈ બધા સાધનની હાજરીમાં એક સાધન ઓછું થયું છે. તમે શરીર સારું હોય તો સુખી, પણ એક સાધન ઓછું થયું, બાકીના બધા સાધનને સુખ આપવું જોઈએ ને કે ના? એક સાધન સુખ નથી આપતું. તાવ આવે, 105 ડિગ્રી તાવ આવે, ત્યારે બાકીના બધા સાધનો શું કરે? શું કરે? એને એવું કે તારા બધા સાધનો છેટો રાખ, મારે કે મારે તો આ તાવ ઉતરે તો શાંતિ, મારે પૈસા નથી જોતા, અને મારે ખાવું પડે કે શીરો બનાવી દો, આ કરી દો, આ કરી દો, કે બનાવી દો ખાવાના માટે, પણ કે ભૂખ જ નથી ખાવું હું. તાવ વાળો શું કે? ભૂખ જ નથી, મને ખાવું જ નથી, પેલો તું કે બનાવી દો. તો ગમે એવું હારા મારું બનાવે તો એ કુટલોટી મૂકી દે. તો બધા સાધનો ક્યાં ગયા સુખના? તો જ્ઞાનીઓ એમ કે છે કે જ્યાં તમે જીવીએ સુખના સાધન માયના છે, એમાં એકમાં સુખ નથી, માત્ર કલ્પનાએ કરીને સુખ ને કલ્પનાએ કરીને દુઃખ. એક ને એક સાધન પેલા સુખરૂપ લાગે, એને સાધન પછી ઓછું સુખરૂપ લાગે, એક સાધન પછી દુઃખરૂપે લાગે. કોઈને જેને બાળક ન હોય એને કઈક દીકરો આવ્યો હોય, અમારે તો બધા ઘણામાં તો આ બધા પ્રસંગો જોયા, તે સુખી સુખી ને એ છોકરો માંદું થયું, દુઃખી દુઃખી, બે વાત ખોટી. એને કોઈ સુખ આપ્યું નથી, એ નાનું બાળક શું તમને સુખ આપે? ઉલટું તમારા માં અને બાપ બે જણા એની પાછળ 24 કલાક રખડતા હોય છે. એટલે એની સારવારમાં, એની સારવારમાં, એની સારવારમાં હું સુખ તો મળી ગયું તમને? હું સુખ મળ્યું? એને સાફ કરો, એને ખવડાવો, એને પીવડાવો, એને નવડાવો, એને ધોડાવો, આ બધી મજૂરી કરે છતાં સુખી માને પોતાને, સુખી માને. આ બધી મજૂરી કર્યા કરે બાળકને. એ બાળક જયારે 25 વર્ષનો થાય ને કમાઈને જદી આપે ને એના પગ દબાય તો એ પાછી ખબર નથી, પણ છતાં એની મજૂરી કર્યા કરે સુખી થાય, અને એ માંદું પડી જાય તો દુઃખી દુઃખી. મારે ત્યાં હું નોકરી કરતો ત્યાં એક અમારા એક ભાઈ હતા, આપણે જૈન હતા, એને ત્યાં લગભગ મને 45 કે 48 કે 50 વર્ષે એને દીકરો પેલો આવ્યો. છોકરીઓ તો હતી 45 કે 45-50 વર્ષની વચ્ચે. એક વર્ષનો છોકરો થયો ને એકાએક બેસું જ થઈ ગયો, જેમ આ થઈ એકાએક બેસું જ થયો, એકદમ તાણ આવી, ખૂબ બેસું જ થઈ ગયો. મને બોલાયો ને હું જોતો હતો તો આખું ઘર રોતું હતું. હવે એ છોકરે આવ્યો ત્યારે તો ગામમાં બધો પેણા વેચાતા, ખુશી ખુશી જોઈ જોઈને ખુશી. પણ આપણે એમ વિચાર કરીએ કે એમાં ખુશી થવા જેવું છે? હું એકદમ મજૂરી કરકર કરે હવાથી હાંજેની, જરાક રૂવે, જરાક તાવ આવે, જરાક કઈ કામ થાય, આમથી 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 આખો દાડો હવાથી હાંજેની મજૂરી જ કરે. છતાં જાતે મજૂરી કરે સુખી થાય, માંદુને ઉજાગરા કરે તો એને દુઃખ ન લાગે. તો આ બધું શું છે? બધી આસક્તિ. ભગવાન તો કે છે ક્યાંય સુખ નથી, પણ આ જીવને અનાદિકાળથી અભ્યાસ થઈ ગયો છે એટલે પરમાં સુખ શોધા કરે. પરમાં કદી સુખ મળવાનું નથી અને એ કદી સુખી થાય નહીં. તો આ પરમાં સુખ બુદ્ધિ છે અને પરમાં કર્તૃત્વ બુદ્ધિ એ જ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ જ છે એ જ સંસારનું કારણ છે, બીજું કોઈ સંસારનું કારણ છે. મિથ્યાત્વ બહુ એટલે રાગ દ્વેષ થયા કરે. મિથ્યાત્વ છે રાજા છે અને કસાય છે એના સરદાર છે. રાજા મરે તો કસાય મરે, રાજા ન મરે મિથ્યાત્વ રૂપી રાજા એનો નાશ થાય તો જ કસાયનો નાશ થાય, નહીં તો કસાયનો નાશ. રાજા મરી જાય પછી સૈનિકોનું જોર ચાલે નહીં, ધીરે ધીરે એ સૈનિકો રવાના થઈ જાય. તો કર્મનો બંધ જે આપણને પડે છે એનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. જેટલું તીવ્ર મિથ્યાત્વ એટલો તીવ્ર બંધ. બંધ હવે અહીં આપણે રાગ દ્વેષ કરીએ તો એ જ વખતે કર્મના જે પરમાણુ છે આપણી સાથે ચોટે, આપણા આત્માની સાથે એક પરમાણુ ચોટે. જેમ કપડા ઉપર મેલ ચોટે છે, એમ કપડો હોય આપણે બહાર જઈએ તો કપડા ઉપર મેલ ચોટે છે, આપણે જોતા નથી મેલ તો એ કપડા ઉપર મેલ ચોટે છે. એમ अपना आत्मा ऊपर जितलो जितलो अपने राग द्वेष काम क्रोध मोह माया लोभ आदि जितने भावो करिए ये भावो थे पछी शुभ भाव करो कि अशुभ भाव करो कोई पण भाव करो राग के द्वेष काम क्रोध मोह माया मिथ्य ईर्षा ये बधा जे कई को ये बधाय भावो थी कर्म ना परमाणु आवे हवे कर्म ना परमाणु आवे एनु नाम कहवाय आश्रव हवे कर्म ना परमाणु आवे ने पछी शू करे के त्या बंधाय चोटी जाय के बंध हवे चोटे केटली केटलो केटला प्रमाण के जेटली आसक्ति एटला प्रमाण जेम के एक मानस होय ए शरीर पर बराबर तेल बेल लगावे अने पछी अखाड़ा में जाए कसरत करवा तेल लगाड़ी ने अने एक मानस तेल लगाड़े एनानो जाए तो कोने धूल वधारे चोटे तेल वाला ने केम के चिकास छे केम चिकास ए धूल ने चोटवानु कारण छे धूल छे ए कारण नथी अने चिकास केटली छे ए चोटवानु कारण छे तो जेटली चिकास वधारे एटलो घाची ना कपड़ा होने मेल वधारे वधारे केम लागे केम के तेल वाला चिकास वाला रिया एटले तो एम जेम चिकास शरीर पर विशेष एम धूल विशेष चोटे एम जेटलो मिथ्यात्व सहित नो तीव्र राग ए प्रमाण कर्म अपने चोटे एटले आजे चोटवू छे आवू छे आश्रो अने चोटवू छे बंध बंधाणा ने त्यां चोटी गया बंधाई गया तो हवे आजे कर्म बंधाणा ए मुख्य ना आठ प्रकार थई जाय आवीने पछी ना आठ प्रकार जेम आपणे खोराक खाईए तो खोराक माथी शू थाय लोही थाय थाय के नहीं लोही पछी शक्ति आपणने आवे पछी एमांथी पेशाब थाय जाड़ो थाय वीर्य थाय पछी अपना मसल्स बदा थाय हाडका बने एम खोराक तो अपने एक ज खाई छे पण ए हाडका नु बंधाण एमांथी वाळे एमांथी अपना थाय अपनु शरीर एमांथी वधे मेदे एमांथी थाय जेम आठ प्रकार रुधिर आते बदे जेम प्रकार खोराक खाई आठ भाग थई जाय एम कर्म ना परमाणु जे छोटे छे एने आठ प्रकार पड़ी जाय छे
बंद पड़े
हाँ ये बंद आठ प्रकार नो छे बंद बंद एटले बंद स्थिति बने छे एनी प्रकृति आठ प्रकार नी छे आठ प्रकार में वेचाई जाए ये आठ प्रकार ना जे कर्म छे ज्ञानावरणीय दर्शनावरणीय अंतराय अने मोहनीय ये चार कर्म घाती कर्म अने नाम गोत्र वेदनीय कर्म अने आयु कर्म ये चार अघाती कर्म ये चार अघाती कर्म तो आठ प्रकार ना कर्म थाय पण आयुष्य कर्म तो एक ज वखत बंधाय एटले सात प्रकार ना कर्म ना कर्मनी मा आ परमाणु डिस्ट्रीब्यूट थई जाय डिस्ट्रीब्यूट थई जाय तो डिस्ट्रीब्यूशन नु जे काम छे विभागीकरण नु जे काम छे ए विभागीकरण नु काम छे ए योग एटले आपणे जेटलो कर्म योग एटले मन वचन अने कायानी क्रिया एनाथी आठ प्रकार ना कर्म बंधाय हवे ए कर्म त्यां केटलो वखत रहेशे एनी स्थिति बंधकीय ए कोना आधारे के पेलू तेल केटलू छे एने आधारे एटले केटली तीव्रताथी तमे राग द्वेष करो एटला प्रमाणमां वधारे वखत रहे अने पेली तेल चोपड़ा विना दूर चोटी हो तो आम जरा हाथ त्यां फेरो हाथ फेरो एटले करी जाय अने पेलामां हाथ फेरो तो खरे नही तो कर्म बंधना चार प्रकार छे एमे प्रदेश बंध एटले प्रदेश बंध एटले आ परमाणु जे आ छे एनु आत्माना आत्मा साथे चोटू आत्माना प्रदेशो साथे एने प्रदेश बंध के आव्या थई गयो पछी प्रकृति बंध एटले के एने आठ प्रकारना विभाग थई जाय ए तो ए तो योग थी थाय इतले के तमे राग द्वेष अल्प करो के वधारे करो के थोड़ो करो के ज्ञानी ने पण आठ प्रकार ना कर्म बंधाय मुनि होय ने पण आठ प्रकार ना कर्म बंधाय તો પ્રકૃતિ તો આઠ જ પ્રકારની બંધાય, એમાં કઈ ફેર પડે? એમાં ફેર પડે નહીં. તો કર્મ કેમ બંધાય? રાગદ્વેષ આપણે કર્યા ત્યાં કર્મ આવ્યા. હવે આવ્યા તો એ આવવું છે, એને કે આશરો, અને ચોટે એને કે બંધ. તો બંધના ચાર પ્રકાર, એક તો પ્રદેશ બંધ, એટલે એની સાથે આવીને ચોટે અને એક સમયમાં ખરી એને પ્રદેશ બંધ કે. પછી પ્રકૃતિ બંધ, એટલે એને આઠ પ્રકાર પડી જાય, જ્ઞાનાવરણી દર્શનાવરણી એ બધા આઠ પ્રકારના કહેવાય. હવે એ કર્મ ત્યાં રહે ક્યાં સુધી? એને સ્થિતિ બંધ કીએ. શું એને સ્થિતિ? કેટલી સ્થિતિ સુધી રહીએ? કેટલા સમય સુધી રહીએ એ કર્મ? કેટલા સમય સુધી? જેટલી તીવ્રતા આસક્તિ આપણે હોય એટલી એટલી સ્થિતિ વધારે બંધાય. તેલ, શરીર પર તેલ આપણે ચોપડી અને દોડવા ગયા હોય બહાર, તો રજ કેટલી ઉડે, કેટલી ચોટે, પછી આમ હાથથી કંકરી તો જાય, કેમ કે તેલ છે, ક્યાંથી જાય? તેલ વિના રજ ચોટી હોય તો આમ હાથ શું કરે, ખરી જાય. તો જેટલી જેટલું મિથ્યાત્વ છે એટલી તીવ્ર આસક્તિ છે, એટલા પ્રમાણમાં એ કર્મ ત્યાં એટલી સ્થિતિ સુધી રહી, એને સ્થિતિ બંધ કીએ. તો વધારેમાં વધારે સ્થિતિ કેટલી થાય? તો 70 કરોડા કરોડી સાગર ઉપમની સ્થિતિ છે. મોહની કર્મની વધારેમાં વધારે સ્થિતિ 70 કરોડા કરોડી સાગરમની. ઓછામાં ઓછી કેટલી? કે અંતર્મુહૂર્તની. અંતર્મુહૂર્ત એટલે આંખ બંધ કરીને ઉઘાડીએ, અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીથી ઓછો સમય, 48 મિનિટથી ઓછા સમય, એને અંતર્મુહૂર્ત કહીએ. તો પછી 1 સેકન્ડ હોય તો અંતર્મુહૂર્ત કહેવાય, અને 47 મિનિટ હોય તો પણ અંતર્મુહૂર્ત કહેવાય. તો ઓછામાં ઓછી એટલી સ્થિતિ, ને વધારેમાં વધારે 70 કરોડા કરોડ સાગર પછીની સ્થિતિ રહે. જ્યાં સુધી સ્થિતિ રહે ત્યાં સુધી એનો ઉદય જયારે ચાલુ થાય, ઉદય એવા કરે તો એટલા વખત સુધી એ આપણને એનું ફળ આપ્યા કરે. તો જે ફળ આપે એને અનુભાગ બંધ કીએ. તો આ ચાર વસ્તુ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ. હવે અનુભાગ કેટલો? અનુભાગ એટલે રસ, એનો રસ કેટલો? તો તીવ્ર કર્મનો ઉદય આવ્યો હોય તો આપણે કોકને 99 ડિગ્રી તાવ હોય, કોકને 107 આવે, તો ત્યારે સમજવું કે એને તીવ્ર કર્મનો ઉદય આવ્યો છે, તીવ્ર કર્મનો ઉદય આવ્યો છે. કોઈને 105 ડિગ્રી તાવ હોય અને બીજી દિવસે નોર્મલ થઈ જાય, અને કોકને 105 ડિગ્રી તાવે 10 દડા ઉતરી ચાલે, અને કોકને 99 ડિગ્રી તાવ આવ્યો અને 2 દડા ઉતરી જાય, અને કોકને 6 મહિને ચાલે. તો એ સ્થિતિ, એનો ઉદય, એની સ્થિતિ. તો અહીંયા ઉદય આવ્યો હોય તો લાંબા કર્મની સ્થિતિનો ઉદય હોય તો લાંબો વખત ચાલે. તો આ પ્રમાણે બંધ પડે, આ બંધના પ્રકાર, કર્મનો બંધ આ પ્રમાણે પડે. હવે દરેકે દરેક કર્મ, દરેકે દરેકનું કર્મને પોતપોતાનું કામ હોય છે. કર્મ બંધાય 8-8 પ્રકારના, આપણે રાગ દ્વેષ કરીએ એટલે 8-8 પ્રકારના કર્મ બંધાય, એક પ્રકારનું બંધાય નહીં.
એક રાગ
ગમે, બસ જેમ આપણે ખોરાક ખાઈએ તો જો એમાંથી જો ચામડીએ થાય, વાળે થાય, એમાંથી હાડકાંઈ બને, એમાંથી આ મસલે બને, એમાંથી લોહી પણ બને, બધું બને ને, 8 પ્રકાર બને એમાં, એમ આમાં પણ એ રાગ કે દ્વેષ તમે કરો એટલે 8-8 પ્રકારમાં વેચાઈ જાય. પછી કોકના પ્રમાણ, કોઈક વખતે જ્ઞાનાવરણમાં વધારે વેચાય, કોઈ વખતે દર્શનાવરણમાં વધારે વેચાય, કોઈ વખતે મોહનીમાં વેચાય, એનો ફેર પડે. જેમ કે દેવગુરુ એક માણસ હોય, કોઈ માણસ ધર્મમાં માને નહીં, એના 2 પ્રકાર પડે પાછા. એક માણસ હોય કે ભાઈ મારાથી થતું નથી, વાત સાચી છે, હશે સાચું, પણ મારાથી કંઈ બને એમ નથી, મારે તો આ બધા છોકરાને પાળવા, મોટા કરવા, આમ કરવા, મને કે એમાં રસ નથી. બીજો એ માણસ કે ધર્મ ખોટો જ છે, એવું હોય જ નહીં, તો એને તીવ્ર કર્મ બંધ. કેમ કે એને સતનો અનાદર કર્યો, જે સત વસ્તુ છે એનો અનાદર એને કર્યો, તો એને તીવ્ર કર્મ બંધ. તો દેવગુરુ ધર્મનો અનાદર એ અંતાનુબંધીનું મુખ્ય કારણ છે. અંતાનુબંધી કસાયનું મુખ્ય કારણ હોય, અગર તે મિથ્યાત્વનું મુખ્ય કારણ હોય કોઈ પણ રીતે, તો દેવગુરુ શાસ્ત્રનો અનાદર અને પર પદાર્થમાં તીવ્ર પ્રીતિ, મર્યાદા રહિત પ્રીતિ, સામાન્ય પ્રીતિને માં એટલું તીવ્ર મિથ્યા તો એને જ્ઞાન કર્મ ના બંધાય મે મોહની કર્મ. તો મોહની કર્મ જે છે
મર્યાદા ક્યાં સુધી હોય? તમે કીધું ને મર્યાદા બહારનો પ્રીતિ.
અમુક હવે એ વસ્તુ જરા થોડીક સમજવી થોડી કઠિન છે કે અલ્પરા ઘણા લોકોને એવા હોય કે ખાવા બેઠા હોય બિચારા ખાઈ લે ને કહીએ ને એટલું નહીં કે સારું હોય તો એ ઠીક છે, આ સારું છે ઠીક છે એટલું. એને એક નહીં તીવ્ર રાગ હોય કે એટલી વૃદ્ધિ તે ખાય કે સારું સા આપણે તેમ એવા માણસ મેં તો આ જોયા છે વાત માણસ કે અથાણું હોય તો એ લાગે તો આખી કચોરી ખાઈ જાય એકલું પત્ની જે. હા એમાં બેનો ખાસ સીન દેશ બેનો ખાસ એટલે કોઈકનું શાક જ બહુ ભાવે તો એને બીજું કઈ નહીં એ શાક જ ખાય. મેં ખોઈબા હતા તેને એટલે શાક રોટલી ન ખાય એને કઈ વાંધો નહીં, એક રોટલી ખાય શાક ઘણું જોઈએ. તો ટૂંકમાં કેટલો રાગ આપણે ખાવાની વસ્તુ બધા એક શાક ખાય ઘરમાં બધા પણ બધાને કર્મ જુદા જુદા બંધાય કેટલી તીવ્રતા. કેમ કે જેમ તીવ્ર આશક્તિ હોય ઊંધિયું બનાવ્યું હોય તો તીવ્ર આશક્તિ હોય તો એને ફરીચર બનાવી અને પેલો સામાન્ય હતો કે ભાઈ ઊંધિયું તો ઊંધિયું આપણે સાદું હોય તો વાંધો નહીં ઊંધિયું હોય તો વાંધો નહીં ખાઈ લીધો. ધીસ ઇઝ અ ડિફરન્સ. ખાય છે તો બધા એક જ વસ્તુ પણ કર્મ બંધવાનું કારણ શું છે? જેટલી જેટલી આસક્તિથી તમે ખાવ કેમ કે તમને જેટલી આસક્તિ એટલું તમે ફરી માગશો બરોબર માગશો તમે તો આસક્તિ જેટલી હોય એના પ્રમાણમાં આપણે કર્મ તીવ્ર બંધ પડે. તો તીવ્ર કર્મનો બંધ પડે ક્યારે? એક તો તમે સતનો અનાદર કરો, તેવ ગુરુ ધર્મનો અનાદર કરો તમે. એક બીજું એવો હોય કે ભાઈ મારાથી આ થતું નથી, મારાથી થતું મારાથી થતું નથી બરાબર છે, જે કરે છે એ સારા છે ધન્ય છે એને ભલે કરે, આ બધા ત્યાગ કર્યો બિચારા દીક્ષા લીધી આ કર્યું સાધુ થયા સારી વાત છે, મારાથી સાધુ થવાતું મારાથી સાધુ થઈ શકે એવી મારી શક્તિ નથી, પણ જે કરે છે એને ધન્ય છે. એક એવો માણસ હોય અને એક એવો માણસ હોય આ બધા માગણ જેવા નીકળી પડ્યા છે, જે કઈ ઘરની ચિંતા કે આ કે તે કે કઈ આ બગણ લો હું એને ચિંતા છે કઈ કેમ કમાવવું પડે કેમ કમાવે છે એને ખબર છે, અને હવારથી હાજુ તો પરસો પાડીએ છીએ ત્યારે કમાઈ છે અને લો આ પાત્ર નીકળી પડ્યા. હવે જેવું હોય તો એમાં એને કોઈ પણ પ્રકારનો લાભ કે આ કશું નહીં નુકસાન નહીં એ કે એને ઘેરે બિચારો જવાનો નથી ન હોય તેમ છતાં એ તીવ્ર કર્મ બાંધે કેમ સતનો અનાદર કર્યો એને. તમે સારા કામનો જગતમાં જે સારું કામ છે એનો તમે અનાદર કર્યો. એ લોકો બિચારા હિંસા હિંસા નથી કરતા, ચોરી નથી કરતા, કરે છે લોકો હિંસા કે ચોરી કશું કરે છે, સામાન્ય એમનું બિચારાનું જીવન છે. આપણે જુઓ સાધુનું જીવન કેવી જાત, એક વખત બિચારા ખાય બહુ તો બે વખત ખૂબ છે, તમે સાધુ બે વખત ખાય પણ રાત્રે બિચારા ખાય નહીં, પાણી રાત્રે પીએ નહીં, આ બધી વસ્તુ અને એક સાદી લાકડાની પાટ ઉપર એક નાનકડું પથ્થર પાથરીને સુએ દિગંબર સાધુ તો એવું કઈ હોય જ નહીં, એ તો ભૂમિ શયન કરતા હોય. હવે આટલી રીતે રહેતા હોય તો એનો તિરસ્કાર કરવો એ વધારે વધારે પાપ બંધનું કારણ છે. દેવગુરુ ધર્મનો તિરસ્કાર કરવો એ પોતાના આત્માનો તિરસ્કાર છે. પોતાના આત્માના સ્વરૂપનો જેટલો આપણે તિરસ્કાર કરીએ એટલો કર્મ બંધે. અહીં પોતાના આત્માનો જે તિરસ્કાર કરે છે એ બીજી વસ્તુ ઉપર રાગ કરવાનો જ છે ને, તેને તીવ્ર રાગ હોય બીજી વસ્તુ ઉપર એને તીવ્ર રાગ હોય. અહીંયા એ તિરસ્કાર છે તો એક ઠેકા રાગ અને જગતમાં બે વસ્તુ હંમેશા સાથે હોય, રાગ અને દ્વેષ બે વસ્તુ સાથે હોય. તમને ધર્મ પ્રત્યે વિશેષ રાગ હશે તો જગત પ્રત્યે તમને વૈરાગ હશે, રાગ નહીં હોય. અને જો ધર્મ પ્રત્યે તમને દ્વેષ હશે તો જગત પ્રત્યે રાગ હશે. ક્યાંક રાગ તો રહેવાનો જ છે, નથી રહેવાનો નહીં. તો દેવગુરુ ધર્મ એનો અનાદર એ અંતર્બંધીનો કષાય બાંધવાનું મુખ્ય કારણ ગણવામાં આવ્યું છે. એ ઉપરાંત પછી ઇન્દ્રિયના વિષયોની અંદર પર પદાર્થમાં આપણે તીવ્રતાથી આપણે રાગ કરીએ તો એ પણ અંતર્બંધી કષાયનું છે. પણ એક માણસ પાપ કરે છે, બે માણસ પાપ કરે છે, એક જ કામ કરે છે, પણ એક માણસને એમ થાય છે કે આ ઠીક નથી થતું, ને એક માણસ કહે છે કે આ જ કરવા જેવું છે, તો બે ને બંધમાં બહુ ફેર પડી જાય. કેમ કે પેલાનું કોઈ બી છૂટશે તો ભાઈ આ ઠીક નથી થતું, આ સારું નહીં, આ ઠીક નહીં, અને એક માણસ કે આ ઠીક છે, એવું આસક્તિથી પાપ બાંધે એક, અને એક એ જ ક્રિયા કરે પાપ તો બંધાય, પણ પેલાને આસક્તિ ઓછી હોય તો પેલાને ઓછું પાપ બંધે. હવે સ્વીકારી હોય તો બિચારા નિર્દોષ, જે એનું કઈ નુકસાન નથી કરતું, જેને એનું મોઢું જોયું નથી, એવાને તમે ગોળથી મારી નાખો અને તમે રાજી થાવ, તીવ્ર પાપનો બંધ પડે. રૌદ્ર ધ્યાન છે. કોકના દુઃખમાં ઈ તરફડતું હોય અને તમે અહીંયા હસો, રાજી થાવ, મેં પરાક્રમ કર્યો, મેં બિચારવા ઉડતું હોય પંખી જતું હોય, હવે એને ગોળી તમે મારી નાખો, હવે એને તમારું સુધી શું બગાડી નાખ્યું છે, અને એને ગોળી લાગે છે, એને દુઃખ નહીં થતું હોય, એ દુઃખી થાય અને અહીંયા એને મારનાર ખુશી થાય, તીવ્ર બંધ પડે, રૌદ્ર ધ્યાન થયું હોય. પરના દુઃખથી રાજી થવું તીવ્ર પાપ બંધનું કારણ છે. પરના દુઃખથી દુઃખી થવું, પરના દુઃખમાં સહાય કરવી, એ પુણ્ય બંધનું કારણ છે. પરના દુઃખે આપણે દુઃખી થઈએ અને એને આપણે મદદ કરીએ તો એ પુણ્યનું કારણ છે, કેમ કે એના દુઃખમાં આપણે ભાગીદાર થવા માંગીએ છીએ. એ દુઃખિસ્તો નથી, આપણે પણ એનું દુઃખિસ્તા નથી, આપણો પોતાનું નથી, કોઈ જીવ દુઃખિસ્તો જ નથી. અને જે દુઃખી કરી અને આ પ્રમાણે રાજી થાય, તીવ્ર બંધ પડે, તીવ્ર બંધ પડે. તો આ પ્રમાણે જ્ઞાનાવરણી આદિ કર્મ કેમ કેમ શું કામ કરે, દરેકે દરેક કર્મ છે એની વિશિષ્ટતા છે. તો મોહનીય કર્મ જાય તો બાકીના બધાય જાય. મોહનીય કર્મ છે એ સરદાર છે. મોહનીય કર્મના બે પ્રકાર છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ જાય, દર્શન મોહ એટલે મિથ્યાત્વ મોહ, દર્શન મોહ કહો કે મિથ્યાત્વ મોહ કહો, દર્શન મોહ જાય તો પછી એને સંસાર રહે જ નહીં. તો મોહનીય કર્મ જાય એટલે બાકીના બધાય કર્મ જાય, એટલે મોહનીય કર્મ છે રાજા છે, અને બાકીના બધા કર્મો છે એના અનુચરો છે. તો મોહનીય જાય તો જ બધા કર્મો જાય, નહીં તો મોહનીય ન જાય તો કર્મ. એટલે પહેલા પહેલું જો કર્મ કોઈ જતું હોય તો દર્શન મોહ એટલે મિથ્યાત્વ મોહ જાય, એટલે કે ચોથે ગુણ સ્થાન કે મિથ્યાત્વ મોહ જાય. મિથ્યાત્વ મોહ જાય એટલે આત્માનું દર્શન થાય, જેવો આત્મા છે એવો એને અનુભવ થાય, એવો અનુભવ થાય ત્યારે એને મિથ્યાત્વ જાય, એને પોતાને અનંત સુખરૂપ પોતાનું સ્વરૂપ ભાસે. બસ એક વખત એને અનંત સુખરૂપ પોતાનું સ્વરૂપ ભાસ્યું પછી જગતના કોઈ પદાર્થ ઉપર એને અંશ માત્ર પણ એને રાગ ન થાય. કેવી રીતે રાગ થાય? એક માણસ અમેરિકાની અંદર ધનાઢ્ય બહુ મોટો, તેને બધી જાતની એની સામે સુખ હોય, હવે એ આફ્રિકાના કોઈ જંગલની અંદર ઝૂંપડું બંધ રહેવા જશે, જે તેના જંગલી બિચારા જેમ શિકાર કરીને ગમે કઈ વાવીને કરીને ખાય પીએ અને એક લંગોટી ભર રહેતા હોય, એવું આને ગમશે? નહીં ગમે. એને તો જેને આત્માનું સુખ પ્રાપ્ત થયું છે એને જગતની કોઈ ચીજ, મોટું રાજ હોય એ પણ એને ગમે, એને નહીં ગમે. તો દર્શનમાં ક્યારે જાય કે મિથ્યાત્વ ક્યારે જાય, કે આત્મદર્શન થાય ત્યારે જ. એટલે આત્મદર્શન થાય ત્યારે જ ધર્મની શરૂઆત થાય છે, એની પહેલા કોઈ ધર્મની શરૂઆત નથી. એની પહેલા તો એ માટેનો પ્રયત્ન આપણો ચાલુ છે. મિથ્યાત્વ ધીરે 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 ઓછું થતું 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 એક દિવસ જતું રહે. અને જો મિથ્યાત્વ ન જાય તો સંસાર તો ઉભો જ છે. પછી ભૂલી ગયો, થોડું કર્યું અને પાછો તો એવો થઈ ગયો, તો એનો સંસાર ઉભો જ છે. પણ એક વખત સમ્યક દર્શન થયું હોય તો પછી એક જ વખત થાય તો પછી એને તેજ ભવે એનો મોક્ષ થાય, કે ત્રણ ભાવે થાય, કે પંદર ભાવે થાય. કોક જીવને અર્ધપુતગલ પરાવર્તન કાળ કે મોટો લાંબો કાળ થાય કોક જીવને. એ એટલે કર્મ બંધનનું કારણ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ હવે આઠ પ્રકારના કર્મ આપણે કયા? આઠ પ્રકારના કર્મ કયા? દરેક કર્મ પોતપોતાનું કામ કરે છે. જ્ઞાન આવરણી હોય કર્મ તો જ્ઞાનનું આવરણ કરે. જ્ઞાનનું આવરણ કરે એટલે આપણે અનંત જ્ઞાન આપણામાં છે, આપણા આત્મા છે એમાં અનંત જ્ઞાન છે દરેકના આત્મામાં. હવે એ જ્ઞાનને પ્રગટ ન થવા દે એ જ્ઞાન આવરણનું કામ, જ્ઞાનને પ્રગટ ન થવા દે એ જ્ઞાન આવરણનું કામ. દર્શન આવરણનું કામ, દર્શન પ્રગટ ન, દર્શન એટલે પ્રતિભાસ માત્ર છે. તો જ્ઞાન આવરણ દર્શન આવરણનું એ કામ છે. તો જ્ઞાનાવરણ કર્મથી આપણને શું થાય કે આપણું જ્ઞાન આવરાઈ જાય તો આપણે નથી જોતા કે અલ્પમાં અલ્પ બુદ્ધિથી તીવ્રમાં તીવ્ર બુદ્ધિવાળા જીવો. આપણે નથી જોતા અલ્પમાં અલ્પ બુદ્ધિવાળા જીવો હોય તો ને તીવ્રમાં તીવ્ર બુદ્ધિવાળા જીવો. જો અલ્પ બુદ્ધિવાળા જીવો હોય એનું જ્ઞાન આવરાઈ ગયું છે તો સંગલી પચેન્દ્રિય જીવો એટલે મનુષ્ય અને પાંચ ઇન્દ્રિયવાળા મનવાળા બીજા જીવો એ તો કઈક ઠીક જ હોય. પણ બાકીના બધા બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય એક ઇન્દ્રિય એને તો જ્ઞાન બિલકુલ અવરાઈ ગયું. ઝાડને કેટલું જ્ઞાન હોય? એનું જ્ઞાન કોઈ વિવેક કરી શકે? હારા ખોટાનો વિવેક ન કરી શકે, એનામાં એટલી શક્તિ ન હોય. માખીને કેટલું જ્ઞાન હોય? એનું જ્ઞાન અવરાઈ ગયું. તો આ ધર્મનો જો ઉપદેશ આપવામાં આવે છે કોને આપવામાં આવે છે? સંઘની પચેન્દ્રિયને આપવામાં આવે, એટલે ખાસ તો મનુષ્યને. દેવમાં પણ આપી શકાય ને આપી શકાય. પણ તો જ્ઞાનાવરણનું કામ શું? જ્ઞાનનું આવરણ કરે એટલે કાંઈ ખબર જ ન પડે, એનું જ્ઞાન અલ્પ થઈ જાય. વ્યક્તિગત કેટલું જ્ઞાન હોય? જ્ઞાન તો હોવાનું છે, જ્ઞાન તો હોવાનું જ, પણ અતિ અલ્પ જ્ઞાન, અતિ અલ્પ જ્ઞાન. પણ અતિ અલ્પ જ્ઞાન હોવાથી એને દુઃખ નથી એમ નહીં, દુઃખ તો ભોગવા જ કરે. કેમ કે તમારું જેટલું જ્ઞાન આવરાય. હવે એક માણસ હોય, આપણું જ્ઞાન છે એ આવરાઈ જાય અને કોઈ બેસુદ્ધ થઈ ગયું, એનું જ્ઞાન આવરાઈ ગયું, પછી એ શું દુઃખી હોય તો કંઈ આપણે કહી શકીએ નહીં. તો જેટલું જ્ઞાનનું આવરણ આપણે થતું જાય એટલું આપણે વસ્તુને બરાબર યથાર્થ જાણી શકીએ નહીં. સુખરૂપે સુખરૂપે ન દેખાય, દુઃખરૂપ દેખાય તમને. એવું થાય તમારું જ્ઞાન ખોટું હોય તો એવું જ્ઞાન એવું થાય. તો અલ્પ જ્ઞાન હોય તો એને વિવેક ન થાય, હારા ખોટાનો વિવેક ન થાય. આપણે ઘણા માણસોને કહીએ તારે આમ ન કરું, દારૂ ન પીવો, આ ન કરો, તે ન કરો, એ માને જ નહીં. ઉદાળો ન માને, એનું જ્ઞાન અપાડે જ નહીં. જ્ઞાન એનું અવરાઈ ગયું, અવરાઈ જાય. અગર અતિ અલ્પ જ્ઞાન થઈ જાય, બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય કીડીને બિચારાને કીડીને કેટલું જ્ઞાન હોય એનું હોઈ શકે, કેટલું જ્ઞાન હોઈ શકે. પછી એ બધા જીવો તો બિચારાને કંઈ એક્સપ્રેસ કરવું હોય તો એને વાણી જ નથી કે બોલીને પોતાનું દુઃખી પ્રગટ ન કરી શકે. એનું જ્ઞાન જેટલું જ્ઞાન આવરાઈ જાય એ પ્રમાણમાં આ બધી શક્તિ હોય પણ એની આવરણમાં આવી જાય. તો મારે જો જ્ઞાન કરવાની એટલી વિશેષ શક્તિ હોય તો એને પ્રગટ કરવાની શક્તિ, મારી પાસે બોલવાની શક્તિ, પ્રગટ કરવાની શક્તિ આવે. તો જ્ઞાનાવરણથી આપનું જ્ઞાન આવરાય. આપનું જ્ઞાન તો કેટલું છે? જ્ઞાનની આપણામાં જે જ્ઞાન જેની શક્તિ તો કેટલી છે? અનંત. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એટલું જ્ઞાનનું સામર્થ્ય આપણામાં છે. પણ જ્ઞાનાવરણથી એ સામર્થ્ય આવરાઈ ગયું. અત્યારથી અલ્પ આપણે જ્ઞાન છે અને એ પણ એક વખતે એક જ વિષયને જાણી શકીએ, એકી સાથે બધા વિષયને જાણી શકીએ એવું જ્ઞાન આપણામાં નથી. એક સમયે એક જ વાતને આપણે જાણી શકીએ, બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી, પછી ઓછું જાણી શકીએ, ઓછું અલ્પ જાણીએ. આંખમાં કંઈક હોય ડિફેક્ટ તો દુઃખનું ઓછું દેખાય આપણને, આ થાય એટલું અલ્પ થતું જાય. કાન બેરો હોય તો આપણે પ્રમાણમાં ઓછું થતું જાય. બધા નિમિત્તો એ પ્રકારના હોય, ઓછું જ્ઞાન થાય. તો જ્ઞાનાવરણીથી આપણું જ્ઞાન અવરાઈ જાય. જગતના પદાર્થ વિશેનું પણ આપણે જ્ઞાન ન હોય. સામાન્ય જીવને તો કેટલી બધી બાબતનું જ્ઞાન નથી હોતું. સામાન્ય જીવ હોય એને તો જગત વિશેનું કંઈ જ્ઞાન ના, આપણે તો બધી ઘણી વાતોનું ખબર હોય. તો જ્ઞાનાવરણનું કામ જ્ઞાનને આવરણ કરવાનું છે. અને અંતરાયનું કામ છે એ કોઈ પણ વસ્તુને આપણી નજીક ના આવવા દે, ભોગવવા નથી, પાસે આવવા નથી, યંત્રકરનું કામ છે. મોહનીનું કામ છે, શું કામ છે? દર્શન મોહની કે જ્યાં જે વસ્તુ ન હોય તે વસ્તુ ત્યાં બતાવે, મોહનીનું કામ છે. મોહ કરે, મોહ ઉત્પન્ન કરાવે દારૂ માફક. તેમ દારૂ પીધો હોય પછી એને કઈ ભાન ન રહે, એ શું બોલે એનું ભાન નહીં, ક્યાં પડ્યો હોય એનું ભાન નહીં, એને કશું કાંઈ ભાન ન મળે. એમ મોહની કર્મ છે દારૂ સમાન છે, કે આપણું ભાન જ ભૂલાવી દઈએ. જ્યાં જે વસ્તુ ને એને એ વસ્તુ જુએ, એટલે જ્યાં સુખ નથી ત્યાં સુખ જુએ. જગતના પદાર્થોમાં બધામાં સુખ બુદ્ધિ કરીને બેસે, પોતાનો આત્મામાં સુખ છે ભૂલી જાય, એ મોહનીનું કામ છે. આડા પાટા બંધાવે, એટલે જેમ હોય ઊંધું જ બતાવે આપણને. મોહનીનું કામ એક જ છે, ઊંધું બતાવે આપણને બધું. જ્યાં આપણું નથી આપણા પણ બતાવે, શરીર આપણું નથી ત્રણ કાળમાં આપણું બની શકે તો આપણું 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 જ બતાવે, મોહની કર્મનું કામ છે. તો જે વસ્તુ પોતાની નથી તે વસ્તુને પોતાની બતાવે, જ્યાં સુખ નથી ત્યાં સુખ બતાવે, જે પોતે કરી ન શકે ત્યાં પોતે કરી શકે એવું બતાવે. તો બધું ઊંધું કરાવવાનું કામ કોનું છે? મોહની કર્મનું છે. એના માટે મોહ 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 નામ એટલા માટે આપ્યું છે, મોહ પમાડી દીધું. કોઈ માણસોને પૈસાનો એટલો બધો મોહ હોય એ બીજું કઈ જુએ જ નહીં, કશું જુએ નહીં. એક પૈસા કોઈને કેટલું નુકસાન થાય, શું થાય, કશું નહીં. એને તો એ જો એ પાછો ભોગવે નહીં લગાવે, તો ભોગવો ઉભો ન હોય રે, એને ભોગવે તો ન હોય. એ હોય એ લગાવે તો અહીનું હોય અમેરિકન, એ બહુ લોભી હોય તો એ એકલા બ્રેડ ઉપર ચલાવી લે, બીજી કોઈ વસ્તુ ન ખાય. એની પાસે બધું હોય, કરોડ એને $50,00,000 હોય ને તો એને ખાવા પીવામાં એટલો લોભ હોય. એવા જીવો હોય, એવા જીવો બધે ઠેકાણે, બધે એવરી વે લોભી લોભી, બધે ઠેકાણે લોભી એટલે લોભી. એ પ્રમાણે કોઈને ખાવામાં બહુ બુદ્ધિ હોય, બસ આખું દિવસ ઢોરમાંથી આવ્યું એને ખાવામાં બહુ બુદ્ધિ હોય, કેમ ઢોર આખું દિવસ ખાખા કરતું હોય, જેને ખાવા બુદ્ધિ હોય એ ક્યાંથી આવ્યું હોય? ઢોર માંથી. આ કોઈ ખાખા ખાય, ઘરે આ ખાય, હવે નાસ્તો કર્યો તો અડધી કલાક ના થાય, કાંઈક મોઢામાં ના ખાય, ફરી કાંઈક થાય તો કાંઈક મોઢામાં નાખે. ખાઈ લીધું હોય તેવા જીવું જોઈએ, ખાઈ લીધું હોય ઓહો તમે એટલે અલાડો ખત ખાઈ જાય, એને એવું નહીં કે મારે નથી ખાવો, ખાય નહી, ખાઈ જાય. તો એને આખો દી ખાવામાં જ બુદ્ધિ ફરતી હોય, ક્યારે ખાવ, આ ખાવ, આ ખાવ, આ ખાવ, આ ખાવ, આ ખાવ, ખાવ ખાવ. એ પ્રમાણે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયના વિષયોમાં બુદ્ધિ ફરતી હોય. એ કામ કોનું કોણ કરાવે? મોહની કર્મ. મોહની કામ કર્મનું કામ જ એ છે કે જે જ વસ્તુ જ્યાં ન હોય એ વસ્તુ બતાવીને આપણે ભ્રમમાં નાખી અને આપણે છેતરી લઈએ. જેમ પેલો ઠગ હોય ને, ઠગ એમ એવું સરસ વાત, મીઠી મીઠી એવી વાત કરે, એવી વાત કરે, એવી વાત કરે, એ અંજાઈ જાય. ને પછી પેલો પટેલ રવાના થયા ને, એમ રવાના થઈ જાય પૈસા પૈસા લઈને. એવી વાત કરે તમારા માટે કાંઈ હોય એ સંબંધ ને, પચાસ પચી પચાસ હોય, ₹200-500 ખર્ચી નાખે, આમ કરી નાખે ને, તમારે સંબંધ વધારવા માટે એ ₹2,000-5,000 ખર્ચી નાખે. પછી લાગ આવે ત્યારે તમારા ₹1,00,000 લઈને જતો રહી હોય, એટલે ઠગ છે. એટલે આપણે ઠગી લઈએ. મોહની કર્મ આપણે અનેક રીતે ધર્મ નામે ઠગી લઈએ, બધા નામે આપણે ઠગે છે. તે મોહની કર્મનું કામ જ એક જ છે, આ જે વસ્તુ જ્યાં ન હોય તે વસ્તુ ત્યાં બતાવે, જે વસ્તુ ન હોય ત્યાં, એટલે ઠગે છે આપણને અનંત કાળથી. એ માયા છે, એને માયાચાર કહે છે. માયા એટલે શું? જે વસ્તુ જ્યાં ન હોય ત્યાં એ વસ્તુ એને બતાવે, એને માયા. જે વસ્તુ જ્યાં ન હોય આપણે ઠગી લઈએ. માયા શું કરે? ધર્મ નામે આપણે ઠગી લઈએ. ધર્મ નામે બહુ ઠગાય થાય. હવે એ તો બધી વસ્તુ બહુ આપણે ડિટેલમાં નહીં જઈ, પણ આ મોહનીનું કામ આ છે. બસ આપણું સ્વરૂપ ચૂકાવી દઈએ, એને એમ જ કહે કે તારા સ્વરૂપમાં સુખ છે, આ બધું સુખ છે, પડ્યું છે, તે આ ભોગવવું નથી ને, હવે અંદર તારે જવું છે. એમ કહે આ બધું સુખ છે, ભોગવ્યું તો લે પેલા તું, એ ભોગવવા મરે છે, મરી જાય, બિચારો પૂરું થઈ જાય, ધર્મ બાકીમાં રહી જાય. તો મોહનું કામ, મોહની કર્મનું કામ જ એવું છે. અને એ કા એટલે લોકો બધા આખી જગતમાં ફસાય છે, એનું કારણ મોહની કર્મ છે. તો મોહનીનું કર્મ આ જ્ઞાનાવરણનું કામ, જ્ઞાનને આવરણ કરે. તો જ્ઞાનનું આવરણ કેટલું બધું અલ્પ થઈ જાય, તો આપણું જેટલું જ્ઞાન હોય એ પ્રમાણમાં આપણે બોલવાની એક્સપ્રેસ કરવાની એ બધી આપણી શક્તિઓ પણ આપણને સાથે સાથે હોય. હવે કૂતરું બોલી શકતું ન હોય તો કૂતરાનું જ્ઞાન કેટલું હોઈ શકે આપણે વિચાર કરી જોઈએ. અલ્પ, બહુ અલ્પ. એને કઈ બહુ વિચારને વિવેક હોય કે આ હોય કે
તર્ક હોય કે એવું કઈ હોય નહીં. એ રીતે દરેક પ્રાણીની પ્રકૃતિ જુદી જુદી હોય. અમુક હિંસક પ્રાણી એવા હોય કે જે
એક જાનવરને મારી નાખે પછી ખાઈ જાય, પછી 8 દિવસ સુધી તેને લગભગ ભૂખ લાગે નહીં. પણ એક માર્યો અને બીજું મારે અને ત્રીજું મારે એવું કોઈ દિવસ ન કરે. પણ માણસ શું છે કે 1 લાખ રૂપિયા હોય તો 2 લાખ 3 લાખ 4 લાખ કરોડ સુધી એ જો 1 દિવસમાં એના ભરા થતો હોય તો એ ના પાડે, ના ના પાડે. તો કે તારે જરૂર કેટલી એનો વિચાર તે કર્યો છે ને એ વિચાર જ ના કરે. કેમ કે મોહની કર્મે જ એને એમ કે જો આ પૈસા હશે તો કોક તારો ભાવ પૂછશે, પૈસા નહીં હોય તો કોઈ તારો ભાવ પૂછશે નહીં. માટે પૈસા ભેગા કરીશ સુખી થઈશ, ગઢપણમાં કામ આવશે, આમ તેમ એવી કઈ દલીલો એની પાસે કરવામાં આવે એમ આપ મોહની કર્મીને ફસાવે. એમ બધા ઇન્દ્રિયના વિશ્વ ફસાવે આ કામ. હવે જાનવરોમાં તો એટલું ન હોય કે કાલને માટે કરી દઈએ, આંડે માટે કરી કે 6 મહિના ભેરું થયેલા 4-5-6 જાનવર માર નાખું ને 6 મહિના પછી ખાઉં, એવું કઈ સિંહને કે એવું ના થાય. એમ નથી તે ડોન્ટ ડુ. જાનવર તો શું બિચારું તો ખાઈ લીધું પછી હુઈ પછી બીજી રીતે ભૂખ લાગે તો ત્યાં ખાવાને માટે. તો કેમ કે એની બુદ્ધિ એટલી ચાલતી નથી ને આ માણસની બુદ્ધિ એટલી ચાલે કે એની 3 પેઢી સુધી ચલાવે. 3 પેઢીનો ખ્યાલ રાખીને એ અત્યારથી યોજના કરતો હોય. મારો એક મિત્ર હતો, મારા એમ પહેલા ભણતા, તે એમના અમદાવાદ આવેલો, મારા ભાઈ છે. કેમ આવ્યા જયંતિભાઈ, કેમ આવ્યા છે? મને કહે એને એક કારખાનું મુંબઈમાં નાખેલું છે, એના દીકરાનું ચાલે છે. હવે એના દીકરાના દીકરા જે મોટા થયા છે એને માટે કારખાનું નાખવા માટે અમદાવાદ આવ્યા છે. હકીકત તમને કહું છું. હવે એની ચિંતા કરે, પણ તું તારી ચિંતા કર. તને 8 વર્ષ થયા, હવે તો હવે ક્યારે લાકડામાં જઈશ એ કઈ નક્કી નથી. પણ એ પોતાની ચિંતા નથી કરતો. પણ એનો છોકરા ને છોકરો એને એમ કે દુઃખી ન થાય તેની યોજના કરવાઈ આવ્યો અમદાવાદ આવ્યા હતા ભાઈ. તો આ મોહની કર્મ કરાવે છે. આ બધું કામ કોણ કરાવે? પણ તારો દીકરો થયો જ નથી. તું ગયા પછી તારો દીકરો યાદે નહીં કરે કે તમે કોણ હતા ને ક્યાં ને ક્યાં ગયા. કોઈ એન્કવાયરી કરવા નથી રહેતો. હુ ઇઝ ગોઈંગ ટુ એન્કવાયર અબાઉટ યુ? કોઈ એન્કવાયરી કરવા રોકાય છે? ઉલટું પેલું શું કહે કે હું ધારો કે અગર કોઈ પણ માણસ હોય એના દીકરાનું કામ કરતો હોય તો અમારે એક ભાઈ છે તે એના દીકરાનું નામ બમ આ તે બધું એ ધ્યાન રાખે, બાકી લોકો પેપર એ કરે. હવે એ ભાઈ જયારે મરી જશે તો પેલો દુઃખ છે ને કરશે, અરે હવે મારે નામું મારી માથે પડ્યું. પણ પેલો ક્યાં ગયો? એવું બિચારાનું હું થયું એ કેટલી આસક્તિ લઈ લ્યો? અને કૂતરામાં ગયો કે ઢોરમાં ગયો કે માણસમાં ગયો એની કોઈ ચિંતા કરે છે? અરે લે ગયા, હવે આ નામું માથે પડ્યું મારે લ્યો. એને પોતાને રૂએ
પોતાને
રૂએ કે મરી ગયા એનું હું થયું. કોઈ રૂએ છે? કોઈ રૂએ છે? કેટલા દુઃખી થયા, કેટલા પાપ કરીને ધન ભેરું કરીને મારા માટે મૂકી ગયા. હવે એના માટે કઈ હું પાછળ વાપરું છું કે એ વાપરું તો એને પેલા બિચારા કઈ મળે નહીં. વાપરું કરું એવો ભાવ તો કરે નહીં. પણ એમ ગયા તો કે હવે નામું કરે, હવે નામાની ઉપાધિ આવી પડી. ઇન્કમટેક્સનું તમારે ઠીક હતું, બધું કરતા હતા થયું. અને જો પેરાલિસિસ કોકને થયું હોય એના બાપને, એ 2-4 વર્ષ પથ્થરમાં પડે નહીં મરે ત્યારે સારું થયું છૂટા. કોણ? એ પોતે છૂટા. પેલા છૂટા એવું છૂટા. કોણ છૂટા? કીએ કે છૂટા. પણ ખરેખર આ બધું કોણ કામ કરે?
ઊંડા
વિચાર કરીએ તો ફેક્ટ છે. આમાં કે શું કહેવા તો જે કઈ વાત છે એમાં એક 1% ખોટી નહીં માનવાની. આ 100% સાચી વાત કહેવામાં આવે છે. આમ જ છે. આપણે કહે કે એક માણસ એક બેનને એના પતિ ઉપર બહુ પ્રેમ છે, ઘણો પ્રેમ છે, ઘણો પ્રેમ છે, સારી વાત છે. હવે એ પ્રેમને ક્યારે ખબર પડે? પતિ જો પાનસર ખાટલા મારી અને પછી કેટલો પ્રેમ છે ત્યારે ખબર પડે એના પ્રેમની. કોઈ સારી સેવા કરે ના કરે, બધા કઈ કોઈ એવું નહીં, પણ 99% પછી એને કમાઈને એને ખવડાવવું પડે. તો 99% તો શું કહે એને ઉપાધિ માને. 99% કરો આ થયું, એની સેવા કરવી પડે, આ કરો. તો આ બધું પરમા પ્રીતિ જે કરાવવાનું કે પરને આ બધું ભૂલાવવાનું જે કામ કરે, પોતાનું આખું જે અનંત આનંદ સ્વરૂપ અને અનંત જ્ઞાન સ્વરૂપ જો પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપને ચૂકાવી અને પરની અંદર આપણે આસક્તિ ઉભી કરનાર અગર કોઈ પણ કર્મ હોય તો મોહની કર્મ છે. અને દર્શનમો કર્મ એવું છે, ત્યાં જેને હોય બતાવે, જેને હોય બતાવે. એવું તો જગતમાં ચાલ્યા જ કર્મ. તો આપણા કર્મના પ્રકાર કે મોહની કર્મનો આ કામ છે. તો મોહની કર્મ જાય તો બાકીના બધા કર્મ જતા રહેવાનું, એક એક કર્મ રહેવાનું નથી, એક એક કર્મ રહેવાનું નથી. અને મોહની કર્મ હોય તો જ બીજા કર્મો જે છે એનું ફળ આપે. ધારો કે સાતાવેદની કર્મ આપણે ચાલ, આપણા આઘાતી કર્મમાં એક વેદનીય કર્મ છે. વેદનીય કર્મ શું કામ કરે કે એને અનુકૂળ કે પ્રતિકૂળ પદાર્થો નો સંગ થાય, આપણા પુણ્ય પ્રમાણે થાય ને એનો સંગ. તો અનુકૂળ પદાર્થ આપણે સુખરૂપ ક્યારે લાગે? જો મિથ્યાત્વ હોય તો, મિથ્યાત્વ ન હોય તો કોઈ પદાર્થ સુખરૂપ લાગે નહીં. તો મિથ્યાત્વ મોહની જ્યાં સુખ નથી ત્યાં સુખ બતાવે. અનુકૂળ પદાર્થ તમને જોઈને આવે, અજ્ઞાની જોઈને તો સુખી થાય, પ્રતિકૂળ પદાર્થ આવે તો દુઃખી થાય. પણ જગતનો કોઈ પદાર્થ સુખમાં સુખ કે દુઃખ છે જ નહીં. કે સુખ દુઃખ હોય તો બધી જ્ઞાનીને લાગવું જોઈએ. તો જ્ઞાનીને તો એવું કઈ લાગતું નથી, કોઈ પ્રતિકૂળ પદાર્થ આવ્યો તેને દુઃખ લાગતું નથી, અનુકૂળ પદાર્થ આવ્યો તેને સુખ નહીં લાગે. મોટું રાજનું રાજ હોય તો એને તુચ્છ લાગે છે. એનો અર્થ શું થયો કે મોહની કર્મ છે ત્યાં સુધી વેદનીય કર્મ તમને કામ આપે છે. મોહની કર્મ ને તો વેદનીય કર્મ કાંઈ લૂલું થઈ ગયું, લંગડું થઈ ગયું. મોહની કર્મ એટલે દર્શન મો ગયો, મિથ્યાત્વ મો ગયો તો સાતાવેદનીય તમને સુખરૂપ ન લાગે. સાતાવેદનીય જ્ઞાનીને સાતાવેદનીયનો ઉદય આવે ને આવે એવું થોડું છે. જેવું બાંધ્યું એવું તો ઉદય આવે, અસાતાવેદનીયનો ઉદય આવે ને સાતાનો ઉદય આવે. સાતાના ઉદયમાં એને સુખ નથી લાગતું, એને તો પોતાના આત્માના સુખ લાગે છે. અને પ્રતિપળે આત્માનું સુખ એને ચાલુ ચાલુ હોય છે. આત્માના સુખની વાત એવી હોય છે, આ બધા સુખ કેવા છે કે એનો સંસર્ગ હોય ત્યાં સુધી સુખ, સંસર્ગ ન હોય ત્યારે નહીં. શિખંડ ક્યાં સુધી સુખ આપે? મોઢામાં હોય શિખંડ ત્યાં સુધી, અડધી કલાક પછી એ સુખ નથી આપતો. અને બે દિવસ પછી તેની યાદે નહીં હોય એનો સ્વાદ કેવો છે, આપણને યાદે ના આવે. ત્યારે આત્માનું સુખ એવું છે કે ચાલુ થયું થયું પણ જાય જ નહીં. એ કોના જેવું છે કે પેલા આર્ટિઝન વેલ્સ થાય છે ને, આપણે ઉછળતું પાણી આવે, આપણે ઉછળતું પાણી આપણે ખોદીએ 200 ફૂટ 300 ફૂટ ખોદીએ તો અમુક અમુક દરિયા કાંઠેની અમુક અમુક જગાઓ એવી હોય છે કે જ્યાં ઉછળતું પાણી આવે, પછી પાણી આવ્યા જ કરે, બંધ જ ન થાય. તમારે પંપ પંપ એમાં મૂકવું ના પડે. ત્યાં શંખેશ્વર છે ને, ત્યાં ઉછળતા શંખેશ્વરની આજુબાજુ બધા વિસ્તારમાં ઉછળતું પાણી છે. આ વિરમગામ ઉછળતું પાણી છે. એ તમે એક વખત ખોદી લીધું પછી તમારે એને ખેંચવું ના પડે. તો પાણી આવ્યા જ કરે, આવ્યા જ કરે. તમે જેટલું જાડું ભૂંગળું મૂકવું આટલું જાડું ભૂંગળું છે ત્યાં, આટલું 4 ઇંચ 6 ઇંચ 4 ઇંચનું ભૂંગળું, તો 4 ઇંચના ભૂંગળામાંથી પાણી આવ્યા જ કરે, ધોધ બંધ પાણી વહ્યા જ કરે. એનું બંધ ન કરાય, એને બંધ થાય જ નહીં. એ આવ્યા જ કરે, આવ્યા જ કરે. કેમ કે અંદર એટલા ફોર્સથી પાણી આવતું હોય, અંદર એ નદીનો એવો પ્રવાહ હોય ત્યાં, તેવા ફોર્સથી પાણી આવતું હોય તો એક ફોર્સથી બહાર આવી જાય. ઠેઠ 200 ફૂટે બહાર આવી ધોધ ચાલ્યા જ કરે. એવું કેટલા 20-20 વર્ષ ચાલે એવું પાણી, 20-20 વર્ષ સુધી અટી જ છે. તેમાં જ્ઞાનીની અંદર આત્માનો સ્પર્શ થતા એ પ્રવાહ ચાલુ થયો હોય થયો, બંધ થાય જ નહીં. એટલે જગતના પદાર્થો ભણીને સુખ પૂરતી થાય કેવી રીતે? થાય જ નહીં. કેમ કે અંદરનું સુખ ચાલુ થઈ ગયું, એ બંધ થાય જ નહીં. મંદ થાવ, થોડું મંદ થાય, તીવ્ર થાવ, મંદ જાય નહીં. એટલે જગતના કોઈ પદાર્થમાં જ્ઞાનીને સુખ નથી લાગતું, કોઈ પદાર્થ જ્ઞાન સુખ નથી લાગતું. કારણ એ પોતાનું સુખ પોતે ભોગવી રહ્યો છે અને એવું અવર્ણ જેનું વર્ણન ન થઈ શકીએ એવું મહાસુખેને છે. એટલે જગત આખું કોક રાજ આપે તો તારું રાજ તારી પાસે રાજ, મારે રાજને હું કરું, મારે એવું પદ જોઈએ જ નહીં. તો મુનિ તો સમ્યક દર્શન થયું હોય, મુનિ પોતાનું સમ્યક દર્શન થયું, ગ્રસ્ત હોય, ચક્રવર્તી હોય, તો ચક્રવર્તીનો રાજ છોડીને મુનિ થઈને જતા રહે જંગલમાં. કેમ કે અહીંયા એને લોકો ડિસ્ટર્બ કરે છે એની એકાગ્રતામાં, એના ધ્યાનમાં, એના સુખમાં. એટલા માટે મુનિ જંગલમાં જતા રહે છે કે કોઈ ડિસ્ટર્બ ન કરે ત્યાં કોઈ, કે જગતની કોઈ ચીજની તેની જરૂર નથી. બહાર તાપ ઘણો હોય પણ અંદર એને એટલી ઠંડક હોય કે બહારનો તાપ લાગે જ નહીં. અંદરનું એર કન્ડિશન ચાલુ થઈ ગયું એને કોઈ થાય ન લાગે. પર્વતની ટોચ ઉપર બેસે મુનિ, અંદર શાંતિ હોય, એટલી શાંતિ હોય કે ત્યાં તેને ખસવાનું મન ન થાય, એને બહાર ન લાગે કઈ. એટલા માટે જ્ઞાનીઓને જગતની પરવા હોતી નથી, જગત શું કરે છે શું નથી કરતું, જેમ થાય તે થાય, ન થાય તે ન થાય, કેમ કે એને સુખ ચાલુ ચાલુ છે. અને અજ્ઞાની બારમાંથી સુખ એક એક હવે ખાઈ લીધો તો કે હોઈ જાઉં, તો હું છે ખાધું તેર આનંદ છે તો ખાયા કર ને થોડુંક વધારે કર, ના હવે કે હવે હોઈ જવું છે, હવે હોઈ જાય ઉઠે તો કે હવે ચા પીવું છે. કેમ ચા પીવું છે? ઠીક છે, મગજ ઠીક રહી. પછી કે હવે ટીવી જોવું છે, હવે ટીવી જોઈએ, હવે આ કરું. એક પછી એક પછી એની ઈચ્છાઓ થયા જ કરે. એનો અર્થ શું કે સુખી નથી, જેને ઈચ્છા થાય છે એ સુખી નથી, ઈચ્છા ન થાય એ સુખી છે. ઈચ્છા થાય એનો અર્થ કે તું દુઃખી છો. હવે ટીવી જોતો હોય તો બે કલાક થાય તો કે હવે ટીવી નથી જોતો, પણ તને મજા આવે છે ટીવીમાં જોવા કર 24 કલાક, તો કે ના. પણ શું વાંધો, કેમ તું કે ટીવી બહુ સારું છે, એમાં એવી હાથ તોડી ખાસ ગેમ છે, એને ગમતી હોય ગેમ હોય પાછી એમાં ટીવી, તો એ 3 કલાક થાય, 2 કલાક થાય, 3 કલાક થાય, થાકી જાય. પણ તને ટીવીથી શુદ્ધ 24 કલાક જોઈ તને કોણ ના પાડે? ના, નહીં જોયે તો ટીવી બંધ કરશે, ટીવી બંધ કરશે. કાંઈક ને કાંઈક બીજું કંઈક, એનો અર્થ એમ સૂતો હોય, સૂતો હોય છે તમે હોતા હોતા જે શું કીધું હું રહ્યો તું ઉગ્ર ઉભો થાશ, હોતો એને ઉભું થવું છે, ઉભો છે એને હું છે, બેસ્યું છે બેઠો છે એને હોઈ જવું છે. કેમ કે નથી સૂતા સુખ, નથી બેઠાય સુખ, નથી ચાલતા સુખ, નથી ખાતા સુખ, નથી ટીવી જોતા સુખ, નથી નાટક જોતા સુખ, ક્યાંય નથી સુખ. પણ જોતો તો જોયા કર, તો હું કહા જોયા કર. તો ડિઝનીલેન્ડમાં જાય હવાર થી હાંજ જોયું તો પછી કહેવાય આલો ઘેરે. અને 5 વખત ડિઝનીલેન્ડ પછી આપણા સગાવા સંબંધ જયારે પછી 8મી વખત ડિઝનીલેન્ડ જવાનું મન ન થાય. જગતના પદાર્થો તો બધા એવા જ છે, તો ઈચ્છા જ્યાં છે ત્યાં દુઃખ 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 ને છે. અને જેટલું જ્યાં ઈચ્છા છે ત્યાં કર્મનો બંધ પડ્યા જ કરે. અને ઈચ્છા એક ઈચ્છામાં અનંત ઈચ્છા સમાયેલી છે. આપણે એમ થાય કે કોઈ એક માણસ કે જો મારે 2-5 લાખ થાય ને બસ પછી આપણે ધંધો, પછી 5 લાખ થાય ત્યાં એને ઓ 5 જ થયા, પેલા ને તો 10 છે. પછી બીજી સોસાયટીમાં ગયું હોય, હવે એ સામાન્ય સોસાયટીમાં ન રહ્યો હોય, પછી બીજી સોસાયટીમાં ગયો તો ત્યાં જોયે તો ઓહો આપણે તો કાંઈ નથી, એટલે પાછું 5 ના 15 કરવાની વૃત્તિ ઉપર જતો રહ્યો. આગળ તો બીજી ઈચ્છા થાય, ત્રીજી ઈચ્છા થાય, ચોથી ઈચ્છા થાય, કંઈક ને કંઈક ને કંઈક ને કંઈક. એક ઈચ્છા પૂરી થઈ આપણે કે ભાઈ તારી એક ઈચ્છા પૂરી થાય તો કેવી ઈચ્છા તારી પૂરી કરી દઈ, એ ઈચ્છા પૂરી કરીએ. જો તારે બીજી ઈચ્છા ન થવી જોઈએ, લાવો મને એવો માણસ એને એની ઈચ્છા પૂરી કરી દઈએ આપણે, તો તે ઈચ્છા પૂરી બીજી ઈચ્છા કરશે. કેમ કે જ્યાં એનું કારણ છે કે ફોલ્સ સુખ છે ને, એટલે ઈચ્છા બીજી કરાવે છે, સાચું હોય તો ન કરાવે. ફોલ્સ છે ને, કલ્પિત છે ને, કલ્પના પ્રમાણે સુખ. જગતના સુખો માત્ર કલ્પના પ્રમાણે હોય, તમારી જેટલી કલ્પના અને તમારી જેટલી આસક્તિ તમે કલ્પના માની. હવે આપણે ઘણી વખત એવું જોઈએ કે હમણાં એક ભાઈ હતા, તે બહુ ક્રિકેટના શોખ, બોમ્બેમાં ક્રિકેટ લેવો, તો એની સાસુ વળી દેશમાંથી આવ્યા છે, એને લઈ ગયો પહેરો. તો કે એમ કે આ બીજા ઘેર ક્યાં છે, તો કે આ શું કે આ ધોકો લઈને લાગે કે ધોકો છે, આ ધોકો લઈને મળેલો તમને શું આનંદ આવે છે, સરો કપડા એને શું મજા કહો, તમે બધા એમાં શું મજા, મને કઈ સમજણ નથી પડતી કે પેલો સામેથી કે દડો તમે પેલો મારે છે એમાં આમ જ છે બધા સુખની બાબતમાં, સો આમ જ છે. એને પેલા ને કેટલો બધો ઇન્ટરેસ્ટ આવે, મેં ચોગો માર્યો તો ઓહો એને થઈ જાય, ચોગો માર્યો પેલે તમે તો કલ્પિત બધું છે, જેથી કલ્પના પેલા ને ગમે છે, કલ્પના કરી તેને બીજાને સુખ લાગે, પેલા બીજાને જરાય સુખ નથી લાગતો કે આમાં શું છે એમ, કે કઈ નહીં એવું બધી બાબતમાં બધા સુખોમાં એવું જ છે, બધા સુખો જગતના એવા જ છે. નાના હતા ત્યારે શું ઢીંગલી ઢીંગલા ને બધી રમે, ઢીંગલી સાથે રમે, બેન છોકરીઓ તો નાની ખૂબ ઢીંગલી બને આ બને, હવે હવે મોટા થયા કે ઢીંગલી બનાવે તો કે હવે અડે નહીં ઢીંગલી, એનો અર્થ કે એ નાનપણમાં એ બારને ગલી ઢીંડા આ તે બધી એવી રમતોમાં આપણે આનંદ આનંદ થતો હતો, હવે એ કેમ આનંદ થતો, કેમ કે દ્રષ્ટિ બીજી થઈ, બીજી ઠેકાણે સુખ લાગવા માંડ્યું, પણ એનું કારણ એટલું છે કે સુખ નથી, ખરી વાત તો એક છે કે અહીંયા સુખ નથી, પણ પેલો જવા અહીંથી સુખ લો, અહીંથી સુખ લો, અહીંથી સુખ લો, અહીંથી સુખ લો, એમ સુખને માટે એ જવા નાખે છે, પણ ક્યાંયથી એને મળતો નથી, વસ્તુ આમ જ છે, પણ મળતું હોય તો તું ત્યાં નથી આ રે, કે ના એ નહીં રહી, કોઈ દિવસ નહીં રહી, તો જ્ઞાન તો મોહની આ બધું આપણે કરાવે છે, મારે શું કહેવું છે, આ બધું કામ કોણ કરાવે છે, મોહની, જે વસ્તુ જ્યાં ન હોય તે વસ્તુ ત્યાં બતાવે, જે વસ્તુ પોતે કરી ન શકતો હોય તે વસ્તુ પોતે કરી શકે એવું માને, હવે આત્મા કાં તો પોતાના સ્વરૂપમાં સ્થિર થાય અને રાગદ્વેષ ભાવ ન કરે, સ્વભાવ ભાવ કરે, અને કાં તો રાગદ્વેષ કરે, જગતમાં ત્રીજું કામ આત્મા કરી શકતો જ નથી, પણ એ તો કે હું બધું કરી દઉં, મોટરે હું ચલાવું, રોટલી હું બનાવું, આ હું કરું, આ કરું, છોકરાને મોટા કરું, છોકરાને મોટા કરે, છોકરાને નથી મોટા થતા, એ નહીં છોકરા નહીં મોટા થાય, એને એની હાજરીને છોકરા મોટા થતા હશે કે નહીં થતા હોય, પણ ના એ એમ જ માને, હું તો આ બધું હું જ કરું છું, આ બધી આ વસ્તુ હું જ કરું, આ જે પોતે કરી શકે છે એ પોતે કરતો નથી, અને જે પોતે નથી કરી શકતો એ જ કરવાની બુદ્ધિ કરી અને જીવ દુઃખિત થાય છે, જગતમાં કોઈ પણ વસ્તુ પોતાને કરી શકતો જ નથી આ જીવ, કેમ કે મરણ થયું નથી, અને જે વસ્તુ પોતે ભેરી કરી છે એ બધી વસ્તુ અહીં રહેશે, બધી જેને સુખ મળ્યું છે, જે જે સુખના સાધનો છે બધા સુખના સાધનો એ પોતે એકલો રવાના થશે, સાથે પોતાનું પાપ ને પુણ્ય લઈ જશે, પણ ઓકે અમે તું માન કે નહીં તું આ તું આ છોડી જશે એ વાત તો તું માનસ કે નહીં, આ મરી ગયો એ આ બધું લઈ ગયો કાંઈ ના લઈ ગયો, અંદર કરોડ રૂપિયા ને બેંકમાં પડ્યા હોય, પણ જો ઉપર એનો ચેક ચાલતો તો ચેક લખાઈને જાય ઉપર, ને કઈ ચેક કામ આવે ને, કે મને કામ આવશે એ કામ આવે ને, બધું એને રહ્યા છે, આપણે જોઈએ છીએ આ બધા સાધનો જેની પ્રત્યે આપણે બહુ પ્રેમથી ભેરા કર્યા છે, એ કે આંખ વિચારણી નથી, બધા બીજા દ્રવ્ય ક્ષેત્ર કાળમાં જીવ જતો રહે છે, પણ આ મોહની કર્મ એને અહીંયા જ ઉભો રાખે છે, એને એટલો બધો બેશુદ્ધ બેભાન કરી દે છે, એને બિચારાને ભાન રહેવા દેતું જ નથી મોહની કર્મ, અને પાછો માને હું બોડાયો, આટલા કમાણો આટલા કમાણો, આમ કમાણો, આમ ઘર લીધું, આમ કર્યું, આમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, આમ એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો 3 વર્ષમાં ડબલ પૈસા થઈ ગયા, હવે એવું બધું ડાપણી કર્યા જ કરે, કર્યા જ કરે, મને એનું કાંઈ ક્રિયા પોતે કરી શકતો નથી, એ બધું કોણ કરાવે છે, મોહ આ કામ કરાવે, એટલે જ્ઞાની પુરુષોએ આ વાત આપણને કરી છે ભાઈ, અનુભવ દ્વારા. એમની પાસે તો બહુ સંપત્તિ હતી, એવા મોટા મોટા જ્ઞાનીઓ હતા. એમાં ક્યાંય નથી સાચું સુખ જોતું તો તું અહીંયા આવે, અને એ મનુષ્ય ભાવમાં થઈ શકશે, બીજા કોઈ ભાવમાં થઈ શકશે નહીં. અને વર્તમાનની અંદર જે સાચી સામગ્રી મળી છે, જૈન દર્શન મળ્યું છે, સારી બુદ્ધિ મળી છે, ઘરના અનુકૂળ બધા સંયોગો મળ્યા છે, તો તું આ મહેનત કર તો તું સુખી થઈશ. પણ જો આ મહેનત નહીં કરે અને જગતમાં જગતમાં રહીશ તો અત્યારે તો પુણ્યનો ઉદય છે તો સારી વાત છે. પુણ્યનો ઉદય હોય, પુણ્યની સાથે હંમેશા એક બાજુ પુણ્ય હોય, બીજી બાજુ પાપ હોય. પુણ્ય તું ખર્ચી નાખીશ એટલે મૂડી તારી પૂરી થશે, અને પાપની મૂડી વધી જશે એટલે ઢોરમાં જતો રહીશ, કોઈ માને કે ન માને. આ સિદ્ધાંત ફરે એમ નથી. કોઈ કેવું પણ તું ન માને કોણ કહે છે? માને એમ જે નિયમ છે જગતના ફરેની, જેમ એનો નિયમ છે કે ભાઈ 70-45 મેલે ચલાવવાની છે ગાડી, જો 70 મેલે ચલાવો તને છૂટ, 70-80 મેલે ચલાવવાનું તને છૂટ. પણ અત્યારે ટિકિટ આવશે એની અત્યારે ધ્યાન રાખવાનું, પોલીસ ટિકિટ પકડાવશે તને છૂટ છે. જગતના નિયમોનું વાયોલેશન કરવાનું તને છૂટ છે, ચોરી નહીં કરવાની. ચોરી કરી આવે તો તારે ચોરી કરવાની તને છૂટ છે. કોકની પાસે 1,00,000 રૂપિયા લઈ લે પડાવી લેવાની તને છૂટ છે, તને ના નથી. પણ સાથે તારે જેલમાં જવાની પણ તૈયારી રાખવાની છે, એનું ફળ મળવાનું જ છે, એ નિયમ છે. અહીં જગતનો નિયમ છે, તારે સોસાયટીમાં રહેવું છે, આ બધા નિયમ પાળવા પડશે. બોલ, આ નિયમો નહીં પાડ તો ના પાડો કે ના પાડતો ને કોઈ ના નથી પાડતું, તારે જેમ ઠીક લાગે એમ કર. પણ એની સાથે તું આ તૈયારી પણ તું રાખજે. એમ જગતના યુનિવર્સલ આ બધા નિયમો છે, મહાપુરુષોએ આ બધા યુનિવર્સલ નિયમો ઘડી કાઢ્યા છે કે ભાઈ પાપ કરીશ તો તને દુઃખ થશે, થશે ને થશે જ. અને મોટો ભાગ જીવન દુઃખમાં જ જીવનું જાય જ છે. તો પુણ્ય કરીશ તો તને અલ્પ સુખ મળશે, પણ તું પુણ્ય પાપ દેતી પરતીને જો તું તારા સ્વરૂપનું અનુસંધાન કરીશ, તારા આત્મામાં જઈશ તો તને અપાર સુખ મળશે, અને એ સુખનો કોઈ વિરહ નહીં પડે. આ બધા સિદ્ધાંતો મહાપુરુષો એના અનુભવ દ્વારા જગતને બતાવ્યા છે, કહ્યું છે. હવે ન માને ના માને તેને છૂટ છે. કઈ મહાપુરુષ કે પરાણા કોઈને કઈ કહેવાના છે કે ભાઈ તમે આ કર ને કર? ના માનજો, ના માન તને છૂટ છે, પણ એની સજા ભોગવવા માટે તારે તૈયાર રહેવું પડશે. બાંધતી વખતે જીવ હસીને પાપ બાંધે છે, પણ જયારે એનો ઉદય આવે છે ત્યારે એની આંખના આંસુ લોવા માટે કોઈ માણસ મળતો નહીં, કોઈ મળે નહીં. એ દુઃખી ત્યાં એકલો ભોગવે, જીવ એકલો ભોગવે, બીજો કોઈ ભોગવે, બીજો હું ભોગવે? બધા સહાનુભૂતિ વાળા હોય તો એ શું કરી દે? તમને ભોગવનાર જ ભોગવે. પેલો બિચારો મહેનત કરીને તમે દવા દારૂ આ તેવું બધું કરે, બીજું શું કરે? પણ ભોગવવું પોતાને જ પડે છે. તો અંતર મુહૂર્તની અંદર કર્મ બાંધવાનો ટાઈમ કેટલો લાગે? અંતર મુહૂર્ત. અને એની સ્થિતિ કેટલી, ક્યાં સુધી એનું ફળ ભોગવવું પડે? 70 કરોડ સાગરોપમ સુધી મોહની કર્મનો બંધ તીવ્ર પડે છે. 70 કરોડ, 1 કરોડ, 1 સાગર એટલે કેટલો? 1 સાગરમાં 1,000,000,000 નીકળી જાય. તો બહુ મોટા કાળ સુધી તમારે, પછી એમાં તમે પલટો ખાઓ તો કર્મ ઓછું થાય, પલટો ખાય. કેમ કે કર્મની અંદર એવું છે, આપણે કર્મ કેમ બંધાય વાત કરી, કેટલા પ્રકારના કર્મ કેમ બંધાય વાત કરી. હવે આ કર્મની અંદર વધારો ઘટાડો થઈ શકે. હવે તમે આપણે એક માણસે એક પાપ કર્યું, પછી એને પસ્તાવો થયો, અને પછી એને પુણ્ય કર્યું, તો પેલું પાપ કર્મ છે એ ઓછું થાય. પુણ્ય નો આપણને ઉદય હોય અને આપણે પાપ કર્યા જ કરીએ તો પુણ્યનો ઉદય ખલાસ થાય અને પાપ વધી જાય. તો એ પ્રમાણે સંક્રમણ થાય. એક કર્મ પાપ કર્મ હોય અને પછી વધારે પુણ્ય કરો તો એ પાપ કર્મનો નાશ થાય અને પુણ્ય કર્મ જ રહી જાય. અને પુણ્ય હોય થોડું અને પાપ કર્યા જ કરો તો પુણ્યકર્મ પાપમાં ફેરવાઈ જાય. તો આ પ્રમાણે વ્યવસ્થા થયા જ કરે, થયા જ કરે, ન થાય એવું બને. આ પ્રમાણે કર્મ જે છે, હવે એક જ કર્મ એવું છે કે જે તમારે ભોગવે છૂટકો, એ નિકાચિત કર્મ છે. કે ભાઈ એક વખત નિકાચિત કર્મ બંધાઈ ગયો પછી તમારે ભોગવે છૂટકો છો, તમે સમ્યક દર્શન પ્રગટ કરો તો એ ભોગવવું પડે, એટલે એવો પ્રતિકૂળ સંયોગ આવે ને આવે ને આવે. તો નિકાચિત કર્મ એટલે ભોગવવું જ પડે, જે છૂટે જ નહીં. તમે ગમે પ્રયત્ન કરો તો છૂટે નહીં. પણ હા, એટલું થાય કે નિકાચિત કર્મ હોય તો તમે સમ્યક દર્શન પ્રગટ કરો, તમે દ્રષ્ટા પ્રવેજ્યું હોય તમને દુઃખ આપી શકે નહીં. નિકાચિત કર્મો પણ તમને દુઃખ આપી શકે. નરકની અંદર જ્ઞાનીઓને જ્ઞાનીઓ નરકમાં હોય તો દુઃખ નથી એને, કેમ કે સૈનિક રાજાએ પહેલા નરકનું આયુષ્ય બાંધી દીધું, એને અનાદર કર્યો. કોનો અનાદર? મુનિનો બહુ મોટો અનાદર કર્યો એને, ખબર છે? સૈનિક રાજાએ બહુ મોટો અનાદર કર્યો. એક મુનિ બેઠા હતા, એના ગળામાં એક મરેલો સાપ મૂક્યો, અને એવી કારણે ટૂંકમાં નરકનું આયુષ્ય બંધાઈ ગયું એને. હવે પછી તો ધર્મમાં સમજા, છાયક સમ્યક દર્શન પ્રગટ્યુંના આવતો ભવે તો તીર્થંકર થશે એવું કર્મ, પણ છતાં એ નરકમાં છૂટકો નહીં ગયા વિના. તો આયુષ્ય નરકનું બધું નરકમાં ગયા, પણ નરકમાં પણ સમ્યક દર્શનના પ્રતાપે દુઃખી નહીં, કેમ કે સુખનો પ્રવાહ અંદરથી ચાલુ છે, બાહ્ય પ્રતિકૂળતા છે, એ પ્રતિકૂળતાના પોતે સાક્ષી છે. તો એમ થઈ શકે, નિકાચી કર્મ તમારે ભોગવવું તો પડે જ, પણ તમારી દ્રષ્ટિ બદલી નાખો તો એ કર્મ આપણને અસર કરે નહીં. તો નિકાચિત આપણે જે અમુક અમુક છે ને, બેનું દુઃખ જાય જ નહીં, ડાયાબિટીસ આવે જાય જ નહીં, મરે ત્યારે જાય, બ્લડ પ્રેશર આવ્યું ત્યારે મરે ત્યારે જાય. આ બધા નિકાચિત કર્મના પ્રકારો છે. શું કોઈક એવું જ માણસ ઘરમાં આવી ગયું કે સાસુ એવી કટકટ 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 થઈને આવી ગયું હોય તો એ ન મરે ત્યાં સુધી પેલી નો યોગ એવો હોય. તો કેટલાય આપણે ત્યાં એવા નિકાચિત કર્મો છે જે આપણે ભોગવવું જ પડે. પણ બાકીના બધા કર્મ તો ઓછા વધતા થાય, તપથી ત્યાગથી ધર્મથી જેટલું જેટલું આપણે મિથ્યા તો ઓછું કરતા જઈએ, તેમ તેમ જેટલું પુણ્યનો બંધ આપણે પડતો જાય અને એ કર્મમાં ફેરફાર સંક્રમણ થયા કરે, એ બધું થઈ શકે. એટલે કોઈ કર્મ બાંધી દીધું હવે શું થાય, ના હજુ જાગૃત થાય અને ફરી જાય તો એનું પાપ હોય એ પુણ્યમાં પલટી શકાય, પલટી જાય પાપ પુણ્યમાં પલટી જાય. નિકાચિત હોય તો ખવા જુદી છે એને ઉદય આવે એટલે, પણ નિકાચિત હોય તો સમ્યક દર્શન પ્રગટ હોય તો નિકાચિત કર્મ પણ એને દુઃખ ના આપી શકે. અને નિકાચિત કર્મ હોય પુણ્ય ધારો, પુણ્યમાં નિકાચિત કર્મ ના હોય અને પુણ્યનો બંધ હોય તો પુણ્યનો બંધ કઈ સુખ ના આપે, સામગ્રી આપે એટલું થાય. એ સાગર અસામગ્રી જેટલું તમને મોહ હોય એટલું સુખ આપે, મોહની કર્મ હોય તો સામગ્રી સુખ આપે, મોહની કર્મ ન હોય. એટલે જગતના કોઈ પદાર્થ સુખ કે દુઃખરૂપ છે જ નહીં, અનુકૂળ કે પ્રતિકૂળ. પણ તમને મિથ્યાત્વ અંદર કેટલું છે, મિથ્યાત્વ જગતના પદાર્થોને અનુકૂળ પ્રતિકૂળ કરે છે. મિથ્યાત્વનું આ કામ આ છે, જે જગતના પદાર્થો તો જેવા છે તેવા છે, અનુકૂળ કે પ્રતિકૂળ કોઈ છે જ નહીં. પણ મિથ્યાત્વ બે ભાગ પાડે છે, આ અનુકૂળ ને આ પ્રતિકૂળ. તો અનુકૂળ હોય તો મને ઠીક ને, પ્રતિકૂળ હોય તો મને ઠીક નહીં, તો એ ભાવ મિથ્યાત્વ પડે છે. તો આ પ્રમાણે કર્મનો બંધ પડે છે. અને કર્મનો ઉદય જે છે એ કેવું છે કે તમે કેટલી સ્થિતિનું કર્મ બાંધો એ પ્રમાણે એના ઉદયનો કાળ હોય છે. એટલે ધારો કે એક માણસે 20 કરોડ સાગર રૂપનું મોહની કર્મ બાંધ્યું તો 2000 વર્ષ સુધી એને ઉદયમાં ના આવે કર્મ, અબાધા કાળ કહે છે એને. એટલે ત્યાં સુધી તમે પલટન કરી શકો, એનો પલટો થઈ શકે. તો એ પ્રમાણે દરેકે દરેક કર્મના અબાધા કાળ સુધી ઉદયમાં ના આવે, અને ઉદયમાં આવ્યા પછી તમે સંક્રમણ થઈ શકે, ન થઈ શકે એવું પણ નથી, પણ ત્યાં સુધી એ કર્મ આપણને. એટલે ઘણી વખત આ લોકો કહે છે, પ્રશ્ન પૂછે છે કે આવો પાપી કસાય છે અને તો મોટરોમાં ફરે છે તો સુખી છે. ભાઈ જેદી એને ઉદયમાં આ હમણાં કર્મ જે બાંધે છે ઉદયમાં આવશે ત્યારે એને ખબર પડશે. આ તો પૂર્વનું પુણ્ય અત્યારે ઉદયમાં છે, તો અત્યારનું પાપ તો એને તીવ્ર બાંધ્યું હોય તો ઉદયમાં આવતા એને વાર લાગે. એનો આપણે ત્યાં નિયમ છે કે 1 કરોડ સાગર પણ બાંધવું હોય તો 1000 વર્ષ સુધી એનો ઉદય ના આવે, 1000 વર્ષ પછી ઉદય આવે. તે દરમિયાનમાં તમે એનું સંક્રમણ આદિ બધું થઈ શકે. તો આ કર્મ સંબંધી આટલી
વાત ખ્યાલમાં રાખવી, અને વિશેષ અભ્યાસ કર્મના ગ્રંથ ગોમઠસાર આદિમાંથી થઈ શકે.